समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां निजरा अधिकार चाले छे। गाथा 219 सुधी आपणे स्वाध्याय कर्यो छे। गाथा 218 अने 219 ना जे वात आवी અને હવે પછીની ગાથાઓમાં જે વાત આવવાની છે એની સૂચના રૂપે એટલે 218-19 ની ગાથામાં જે વાત આવી એ અર્થનો અને હવે આગળ જે 220-21-22 એ ગાથાઓમાં જે વાત આવવાની છે એની સૂચના રૂપે અમૃતચંદ્રાચાર્ય ભગવાન કળશ રૂપ કાવ્ય કહે છે। તો કળશ 150 શક્યતે અજ્ઞાનમ ન કદાચનાપિ હિ ભવેત જ્ઞાનમ ભવત સંતતમ જ્ઞાની ભુક્ષ પરાપરાધ જનિતો નાસ્તિહ બંધસ્તવ। શ્લોકના અર્થમાં કહે છે કે ઈહ યસ્ય યાજ્ઞક યહ ઈ સ્વભાવ યાજ્ઞક તસ્ય વશતિ અસ્તિ। એટલે આ લોકમાં જે વસ્તુનો જેવો સ્વભાવ હોય છે તેનો તેવો સ્વભાવ તે વસ્તુના પોતાના વસ્થી જ અર્થાત પોતાને આધીન જ હોય છે। આ જગતમાં વસ્તુનો જેવો સ્વભાવ હોય છે તે સ્વભાવ એને પોતાના વશે જ હોય છે એટલે પોતાને આધીન જ હોય છે, એ પરાધીન નથી। બીજા કોઈને કારણે બીજા કોઈને આધીન એ સ્વભાવ નથી। કેશ પરૈહ કચચન અપી અન્યાદશ કરંતુ ન શક્યતે। એટલે એવો વસ્તુનો જે સ્વભાવ તે પર વસ્તુઓ વડે કોઈ પણ રીતે બીજા જેવો કરી શકાતો નથી, બીજા જેવો કરી શકાતો નથી। અને સાથે એમ પણ કહ્યું કે પર વસ્તુ વડે બીજા દ્વારા એને બદલીને અન્ય જેવો કરી શકાય નહીં, એટલે વસ્તુનો જેવો સ્વભાવ છે એને કોઈ બદલી શકે નહીં। આસપાસમાં ગમે તેવા સંયોગો આવે પણ એ કોઈ સંયોગ વસ્તુના સ્વભાવને બદલી શકે નહીં। આ રહે છે સંતતમ જ્ઞાનમ ભવત કદાચન અપી અજ્ઞાનમ ન ભવેત। માટે જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે કદી પણ અજ્ઞાન થતું નથી। જ્ઞાનીન ભુક્ષવ ઈહ પર અપરાધ જનિત બંધ તવ નાસ્તિ। તેથી એ જ્ઞાની તું કર્મ ઉદય જનિત ઉપભોગને ભોગો, આ જગતમાં પરના અપરાધથી ઉપજતો બંધ તને નથી, અર્થાત પરના અપરાધથી તને બંધ થતો નથી। શું કહ્યું કે આ લોકમાં આ જગતની અંદર વસ્તુનો જેવો સ્વભાવ છે એ સ્વભાવ એ પોતાને આધીન છે, એ પરને આધીન થતો નથી, એ સ્વને જ આધીન રહે છે. પર આવીને બીજી કોઈ અન્ય વસ્તુ આવીને એને બદલવા ધારે તો બદલી શકે એમ નથી. એવો જે વસ્તુનો સ્વભાવ છે જે સ્વને જ આધીન છે, એ પરાધીન નથી, પોતાને આધીન છે, એ વસ્તુનો સ્વભાવ પર વસ્તુ દ્વારા કોઈ પણ રીતે અન્ય રૂપ કરી શકાતો નથી, બીજા જેવો કરી શકાતો નથી. માટે જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે એટલે આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે, તે જ્ઞાનપણે પરિણમે છે, એ અજ્ઞાન રૂપ થતો નથી, એને અજ્ઞાન રૂપ કરી શકાતો નથી. જ્ઞાનીને એવું સમ્યક જ્ઞાન થયું છે એટલે એ અજ્ઞાનપણે થતો નથી. જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે કદી પણ અજ્ઞાન થતું નથી. તેથી જ્ઞાનીને એ ઉપભોગને ભોગવે છતાં, એટલે કે એવા સંયોગો એને મળ્યા છે છતાં, એને અપરાધ થતો નથી, એને દોષ લાગતો નથી, પરના અપરાધથી એને બંધ થતો નથી. એટલે કે કર્મોદય જનિત કર્મના ઉદયને કારણે જે સામગ્રી સંયોગો પ્રાપ્ત થયા છે એને ભોગવવા છતાં જ્ઞાનીને બંધ થતો નથી. હવે અહીંયા મૂળ ગાથામાં જે શબ્દ લીધો છે ને, ભૂક્ષવ જ્ઞાની ભૂક્ષવ ઈ પર અપરાધ જનિત બંધ તવ નાસ્તી, એનો અર્થ અહીંયા પંડિતજી એવો કર્યો છે કે એ જ્ઞાની તું કર્મ ઉદય જનિત ભોગને ભોગવ હોય એ રીતે ભાષામાં લેવાયું છે. પણ એમાં કોઈ એવો આદેશ નથી કે એમાં ઉપદેશ નથી કે તું ભોગવ, કેમ કે મહાપુરુષો કઈ એવા આદેશ કે ઉપદેશ આપે નહીં કે તું આવા ઉપભોગને ભોગવ. કહેવાનું તાત્પર્ય તો એટલું જ છે કે જે સંયોગો પ્રાપ્ત તને થયા છે એની મધ્યમાં તું રહ્યો છે, એ તરફ કદાચિત તારું લક્ષ્ય પણ જાય છે, તે છતાંય એથી કઈ તારો જ્ઞાન સ્વભાવ એ તેને આધીન થઈ જાય એમ બનતું નથી. તું તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એવો ને એવો જ છો. એટલે વાત તો એ કરવી છે એના પોતાના વસ્તુના જે સ્વભાવ છે એ સ્વભાવ પોતાને આધીન છે, સ્વને આધીન છે, એ વાત અહીંયા તો કહેવી છે. પણ અહીંયા શબ્દો એવી રીતે મૂક્યા છે એટલે કોઈને એમ લાગે કે આ ઉપભોગને ભોગવો એમ ના, એમ ઉપદેશ નથી કર્યો. અને એની સ્પષ્ટતા પછી પંડિતજીએ કરી છે, કેમ કે જે રીતે આ લેવામાં આવ્યું છે એ રીતે એની પછી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે વસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને આધીન જ છે, આ સિદ્ધાંત છે. વસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને આધીન જ હોય એ તો સિદ્ધાંત છે, કોઈ અન્યને આધીન વસ્તુનો સ્વભાવ હોઈ શકે જ નહીં. સ્વભાવ પોતાનો ભાવ, પોતામાં રહેલા ગુણને કારણે જે વસ્તુ છે એ બદલાય કેવી રીતે, પોતાના ગુણ બદલાય તો બદલાય, અને જો ગુણ બદલાય તો એને ગુણ કહેવાય નહીં. ગુણ તો દ્રવ્યમાં ત્રિકાળ રહે છે એને ગુણ કહેવામાં આવે છે, અને ગુણ દ્વારા તો વસ્તુની ઓળખ છે. હવે એ ગુણ જ બદલાઈ જતા હોય તો કોઈ પણ દ્રવ્ય નું અસ્તિત્વ રહે જ નહીં. એટલે કોઈ પણ દ્રવ્યનું અસ્તિત્વ છે તો એ એના ગુણને કારણે છે, અને એ જ એનો સ્વભાવ છે. એટલે વસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને આધીન છે એ સિદ્ધાંત છે. આ પહેલા સિદ્ધાંતને સમજાવી અને આગળ વાત કરે છે કે માટે જે આત્મા પોતે જ્ઞાન રૂપે પરિણમે, આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે અને એ પોતે જ્ઞાન રૂપે પરિણમે છે, તેને પરદ્રવ્ય કોઈ અજ્ઞાન રૂપે પરિણમાવી શકે નહીં, બીજું દ્રવ્ય આવી અને એને અજ્ઞાન રૂપે કરી શકે નહીં. આમ હોવાથી અહીં नानी ने कहू छे के तेने परना अपराध थी बंद थतो नथी, एटले बीजा कोई पण द्रव्योना परिणमन ने कारणे नानी ने बंद पड़तो नथी। एनी आसपास मां रहेला बीजा अन्य द्रव्यो ना परिणमन ने कारणे नानी ने बंद पड़तो नथी, तेने परना अपराध थी बंद थतो नथी। तेथी तू उपभोग ने भोगो, जो उपभोग ने भोगो एम जे लीधु छे एनो अर्थ अहीं कर्यो छे के एनो अर्थ शुं थाय छे, उपभोग भोगवाथी मने बंद थशे एवी शंका न पर एक वात, एटले के जे शरीर साथे रह्यो छे मन वाणी इंद्रियो साथे रह्यो छे एनी साथे आ बधा घर कपड़ा कम्प्यूटर आ बधुं साथे रह्यु छे, એટલે સંયોગો પણ એની સાથે એવા છે અને પદાર્થો પણ એની સાથે બધા છે અને બધાના પરિણમન છે, એટલે તું એની વચ્ચે રહ્યો છે તો એમ શંકા ના કર કે એના ઉપભોગથી મને બંધ થશે, કેમ કે તારી દ્રષ્ટિ ભગવાન આત્મા તરફ છે ને તું જ્ઞાન સ્વભાવ રૂપે પરિણમે છે તો તને આ પરદ્રવ્યના પરિણમન બંધ કરાવી શકે નહીં। जो एवी शंका करीश तो पर द्रव्य वडे आत्मा नो गुरु थाय छे एवो मानवानो प्रसंग आवशे। जो तू शंका करीश के आ पर द्रव्य ने कारणे मने बंद पड़े पर द्रव्य ना परिणमन अने एमा तू साथे रह्यो छो एने लीधे जो तने बंद पड़े एवी जो तू शंका करे तो एनो अर्थ तो एवो थशे के पर द्रव्य वडे आत्मा नो गुरु थाय छे એવું માનવાનો પ્રસંગ આવે। આ તો વાત બરાબર છે નહીં, પરદ્રવ્ય વડે આત્માનું ગુરુ કેવી રીતે થાય એ તો શક્ય જ નથી, તો સિદ્ધાંત ખોટા પડે। એટલે તું શંકા ન કર, ઉપભોગને ભોગવવાથી મને બંધ થશે એવી શંકા ન કર, કેમ કે જ્ઞાનીને ભોગવવાનો ભાવ નથી, ભોગવવાની રૂચિ નથી, રાગનો રાગ નથી, ઈચ્છાની ઈચ્છા નથી, પણ સંયોગો આવ્યા છે અને ભોગવાય છે અને એને એ જ્ઞેય તરીકે જાણે છે, એટલે એને એમ કહ્યું કે એમાં તું શંકા કરીશ નહીં કે ઉપભોગ ભોગવવાથી મને બંધ થશે એવી શંકા કરીશ નહીં। જો એવી શંકા કરીશ તો એનો અર્થ તો એવો થશે કે પરદ્રવ્ય વડે આત્માનું ગુરુ થાય છે। આ રીતે નહીં જીવને પરદ્રવ્યથી પોતાનું ગુરુ થતું માનવાની શંકા મટાડી છે। જીવને બીજા અન્ય દ્વારા, બીજા પર પદાર્થ દ્વારા, પરદ્રવ્ય દ્વારા પોતાનું ગુરુ થાય એ માન્યતાને અહીંયા નકારી દીધી અને દૂર કરી દીધી, એ માન્યતા ખોટી છે। એટલે એ શંકા કરવી નહીં કે પર દ્રવ્ય દ્વારા પોતાનું ગુરુ થાય, ભોગ ભોગવવાની પ્રેરણા કરી સ્વચ્છંદી કર્યો છે એમ ન સમજવું, સ્વેચ્છાચારી થવું એ તો અજ્ઞાન ભાવ છે એમ આગળ કહેશે। એટલે ભોગ ભોગવવાની કઈ અહીંયા પ્રેરણા નથી કરી, ભોગ ભોગવો એવા શબ્દો છે તો શબ્દો તો એ રીતે મુકાયા છે પણ એમ નથી, એમાં કઈ ઉપદેશ નથી કે તું ભોગ ભોગવ સ્વચ્છંદે ચડી જા અને ગમે તેમ ભોગ ભોગવ એવું કઈ કહ્યું નથી, તને બંધ નહીં પડે એમ નથી કહ્યું। અહીંયા તો કહેવું એ છે કે પર દ્રવ્ય દ્વારા આત્માનું કોઈ નુકસાન થતું નથી એ વાત સમજાવી છે, અને જો પર દ્રવ્ય દ્વારા પોતાનું પૂરું થાય એમ માનવામાં આવે તો એ મિથ્યાત્વ છે, એટલે એવા મિથ્યાત્વને અહીંયા તો દૂર કર્યું છે। એ રીતે અહીં જીવને પરદ્રવ્યથી પોતાનું ગુરુ થતું માનવાની શંકાને નિર્મૂળ કરી છે, મટાડી દીધી છે કે ના એ હોઈ શકે નહીં, કહેવાનો આશય અહીંયા એ રીતે છે। એક શબ્દમાં જે વાત લીધી છે ને એને શબ્દમાં એવી રીતે મૂકવામાં આવી ઉપભોગને ભોગવ, કેમ કે ભૂક્ષવ ભૂક્ષવ કહ્યું એટલે તું, અને એ સંબોધન કરીને જે વાત લેવામાં આવી હોય એ રીતે એમણે એનો અર્થ કર્યો છે કે દાનીના ભૂક્ષવ એમ જે શબ્દો પડ્યા છે એ ઉપરથી એમણે એ રીતે અર્થ કર્યો છે। ખરેખર તો એમાં અર્થ એવો થાય છે કે દાની એને કર્મોદય જનિત ઉપભોગ ને ભોગવે છતાં એને એ બંધ થતો નથી. અને જો એ એમ માને કે એ દ્વારા એને નુકસાન થાય છે તો એવી માન્યતા કરવી એ નિત્યાત્વ છે. એટલા માટે શરૂઆતમાં જે સિદ્ધાંત સમજાવી દીધો કે વસ્તુનો સ્વભાવ પોતાને આધીન જ છે, અને જ્ઞાનીની અહીંયા વાત લીધી છે એટલે જ્ઞાની સમ્યક દર્શન સહિત છે, તેની શ્રદ્ધા અને જ્ઞાન સમ્યક છે, એટલે એ તો પોતે પોતાપણે જ પરિણમે છે, એટલે પોતે સ્વને આધીન જ છે. એ જયારે સ્વને આધીન હોય ત્યારે પર એનું શું બગાડી શકે? જે સ્વને આધીન થયો છે એને પર ક્યાંથી કઈ બગાડી શકે? કેમ કે એ વસ્તુના સ્વભાવને આધીન થયો છે, પોતે પોતાના સ્વભાવને આધીન રહ્યો છે, તો પરદ્રવ્ય એને અન્ય રીતે નુકસાન પહોંચાડી શકે, અન્ય રીતે કરી શકે એમ બની શકે નહીં. આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે તેના કેટલાક અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો પાના નંબર 383 કળશ 150 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે કે વસ્તુ ભગવાન આત્મા શુદ્ધ શુદ્ધ પરમ પવિત્ર જ્ઞાન આનંદ સ્વભાવ છે, અને તે સ્વાધીન જ છે, સ્વને જ આધીન છે. ભગવાન આત્મા શુદ્ધ છે, પવિત્ર છે, જ્ઞાન આનંદ સ્વભાવ છે, અને એ સ્વને આધીન છે, તે સ્વાધીન જ છે. આત્માનો શુદ્ધ એક જ્ઞાયક ભાવ ચૈતન્ય ભાવ છે, તે સહજ સ્વાધીન જ છે, તે પરાધીન નથી. પર્યાયમાં જે અપવિત્રતા અશુદ્ધતા હોય છે તે પરને આધીન નિમિત્ત કર્મને આધીન હોય છે. જો બે વસ્તુ અહીંયા સાથે સમજાવી એટલે સ્પષ્ટતા ઘણી થઈ જાય છે. સ્વને આધીન શું છે? પોતાનું સ્વરૂપ છે, પોતાનો સ્વભાવ છે, એ સ્વને આધીન છે, અને છતાંય એને અશુદ્ધતા હોય છે. તો એ અશુદ્ધતા ક્યાં છે? તો તે સ્વભાવમાં નથી, એ પર્યાયમાં છે, એ એક સમયની પર્યાયમાં છે, એ ક્ષણિક છે. એટલે પર્યાયમાં એ અશુદ્ધતા કે અપવિત્રતા હોય તો એ પરને આધીન છે, એટલે કે એ કર્મના નિમિત્તને આધીન છે, કર્મના ઉદયો છે, એને કારણે આવેલા સંયોગો છે, અને એમાં એકતા કરતા, એમાં મમત્વ કરતા, એમાં રુચિ કરતા એવી અપવિત્ર અશુદ્ધ વિભાવ ભાવરૂપ પર્યાય થાય છે. એટલે એવી અપવિત્રતા અને અશુદ્ધતાને પરને આધીન અથવા તો કર્મજનિત છે એમ કહેવામાં આવે છે. પણ શુદ્ધ એક સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ છે, જે ત્રિકાળ રહેવા વાળી ચીજ છે, એ કઈ પરને આધીન નથી, એ તો સહજ છે, અને એ સ્વને જ આધીન છે, એ સ્વાધીન જ હોય. વસ્તુનું સ્વરૂપ કેવું છે એને બરાબર સમજીએ નહીં તો બધા ગોટાળા ને ગૂંચવાળાને પ્રશ્ન થાય. શબ્દો જે રીતે કહેવાયા છે એ રીતે એને સમજવાના હોય, જે અપેક્ષાથી કહેવાયા છે એ રીતે એને સમજવાનું હોય. એક જ વાક્ય કયા પ્રકારે બોલાય છે એ દ્વારા એનો ભાવ પકડાય છે. કેમ છો એ જુદી જુદી રીતે બોલાય. કેમ છો આનંદમાં માત્ર ઉપચાર કારણ રીતે પણ બોલાય, કેમ છો ખરેખર ખબર પૂછવા માટે પણ બોલાય, અને તકડાવતા હોઈએ ત્યારે પણ કેમ છો બોલાય. એટલે કઈ રીતે બોલવામાં આવે છે એ પ્રમાણે એનો અર્થ થાય. એટલે શબ્દોને જયારે વાંચીએ ને ત્યારે એમાં કેવા ભાવ ભરેલા છે એને પકડવાની કોશિશ કરવી જોઈએ. માત્ર શબ્દો ને નહીં પરંતુ એના ભાવ, એના ભાવને પકડવા જોઈએ. એટલે ક્યાંય ભૂલ ન થાય એટલા માટે ગુરુદેવે પહેલા જ સ્પષ્ટતા કરી દીધી કે ભાઈ વસ્તુનું સ્વરૂપ આવું છે, અને આ અશુદ્ધતા છે એ બધી પર્યાયમાં છે, એટલે એને એમ કહીએ કે એ સ્વને નથી આધીન, પગને આધીન છે. પણ સ્વભાવ છે, જે નાયક સ્વભાવ છે, એ ત્રિકાળ છે, એ સ્વને આધીન છે. આ વાતને બરાબર પકડવાની છે, એટલે પછી ગૂંચવાળો નહીં થાય. હવે આગળ કહે છે કે એવો વસ્તુનો જે સ્વભાવ પરવસ્તુ વડે કોઈ પણ રીતે બીજા જેવો કરી શકાતો નથી. અહીં સિદ્ધાંત સિદ્ધ કરવો છે કે ધર્મીને પોતાની વસ્તુનો સ્વભાવ, દાનીને પોતાની વસ્તુનો સ્વભાવ, જે શુદ્ધ ને પવિત્ર છે, એવો જેને અનુભવમાં આવ્યો છે, તે પર વડે, પર સામગ્રી વડે, પર દ્રવ્ય વડે એ બદલી શકાય નહીં. એ વાત અહીંયા તો કરવી છે. સિદ્ધાંત આ સિદ્ધ કરવો છે કે ધર્મીને પોતાની વસ્તુનો સ્વભાવ, જે શુદ્ધ ને પવિત્ર છે, તે પર વડે ધર્મી પરની સામગ્રીમાં રહેતો હોય તો પણ, એટલે કે પર સંયોગોમાં રહેતો હોય તો પણ, કર્મજનિત ઉપાધિને કારણે આવી પડેલા સંયોગોમાં હોય તો પણ, તે પર સામગ્રી વડે, એ સંયોગો વડે, એ પર દ્રવ્યો વડે એ બીજા જેવો કરી શકાતો નથી. એટલે કે એનો જે વસ્તુનો મૂળ સ્વભાવ, તેનાથી જુદો કરી શકાતો નથી. પર પદાર્થના કારણે ધર્મીને અપરાધ થાય એમ કદી નથી. પર પદાર્થના કારણે ધર્મીને નુકસાન થાય એમ કદી બનતું નથી. પર પદાર્થના કારણે ધર્મીને બંધ પડે એમ ક્યારેય થતું નથી. અને એને યાદ કહે છે કે જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે કદી પણ અજ્ઞાન થતું નથી. ધર્મીને નિરંતર શુદ્ધ ચૈતન્ય સ્વભાવી પ્રભુ આત્મા પોતાનો છે અને તેને નિરંતર શુદ્ધ જ્ઞાનમય પરિણમન છે. ધર્મીનું પરિણમન જ્ઞાનમય પરિણમન છે. એને પર્યાયનું લક્ષ્ય નથી, પર્યાયને માત્ર એ જાણે છે. હું મનુષ્ય છું, હું રમેશ છું, એવું એને લક્ષ્ય નથી, એવું એને પરિણમન નથી. એનું પરિણમન મનુષ્ય તરીકે કે રમેશ તરીકે નથી, એનું પરિણમન ભગવાન આત્મા તરીકે છે. કેમ કે એને ભગવાન આત્માનો અનુભવ કર્યો છે, એવો એ જ્ઞાની થયો છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને સ્વાનુભૂતિ પછીથી આખું પરિણમન બદલાઈ જાય છે. પોતે કોણ છે એ બરાબર સ્પષ્ટ છે, એટલે હવે વર્તમાન પર્યાય રૂપ પોતાને માનતો નથી. વર્તમાન પર્યાય સાથે પોતાને કાંઈ સંબંધ નથી. વર્તમાન પર્યાય ક્ષણિક છે. વર્તમાન પર્યાય પોતાના સ્વરૂપ સાથે રહેતી નથી, પોતાના સ્વરૂપમાં ભળતી નથી. ભગવાન આત્મા એ જ પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એમ એ પોતે પોતાને માને છે, શ્રદ્ધે છે, અને એમ જ એ પરિણમે છે. એટલે અહીંયા એ વાત કરી કે એવા જ્ઞાનીને નિરંતર શુદ્ધ જ્ઞાનમય પરિણમન છે. જ્ઞાનમય પરિણમનનો આવો અર્થ થાય છે. જ્ઞાનમય પરિણમન એટલે પોતાનો જેવો સ્વભાવ છે, અસ્થિપણે પોતે જ્ઞાયક 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 છે, તો એવા જ્ઞાયક ભાવે રહેવું એ શુદ્ધ જ્ઞાનમય પરિણમન છે. જ્ઞાન એટલે અહીંયા શાસ્ત્રોના જ્ઞાન રૂપે પરિણમનની વાત નથી, નિરંતર શુદ્ધ જ્ઞાનમય પરિણમન છે. ગુરુદેવે જે શબ્દ મૂક્યા છે એને બરાબર સમજવાના છે. કેમકે જ્ઞાની થયો છે તો આત્મ દર્શન દ્વારા જ્ઞાની થયો છે, આત્માનો અનુભવ કરીને જ્ઞાની થયો છે, આત્માને જાણીને જ્ઞાની થયો છે, આત્માના અનુભવ કરીને જ્ઞાની થયો છે. કાંઈ શાસ્ત્રોના જ્ઞાન દ્વારા જ્ઞાની થયો છે એમ નથી. એવા જ્ઞાનીને પોતે કોણ છે એ યાદ કરવું પડતું નથી. પોતે જે છે તે છે, દરેક સમયે એમ જ છે કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ નાયક 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 જ છે. એમાં એને કઈ વારે વારે યાદ કરવાની જરૂર પડતી નથી. આ માટે પહેલા આપણે એક્ઝામ્પલ સમજ્યા છીએ કે કોઈ એક્ટર હોય અને એ જાત જાતના રોલ ભજવતો હોય અને જાત જાતની એક્ટિંગ કરતો હોય, તો એ વખતે કઈ એને યાદ નથી કરવું પડતું કે પોતે કોણ છે. એ ગમે તે પાત્ર ભજવતો હોય એ રાજાનું પાત્ર ભજવતો હોય ત્યારે પણ પોતે કોણ છે એ તો એને ખ્યાલ જ છે. એ ભિખારીનું પાત્ર ભજવતો હોય ત્યારે પણ એને ખ્યાલ છે કે પોતે કોણ છે. પુરુષ થઈને સ્ત્રીનું પાત્ર ભજવતો હોય ત્યારે પણ એને ખ્યાલ જ છે કે પોતે કોણ છે. એટલે એ પોતે જે છે એ રીતે રહીને પેલું પાત્ર ભજવે છે. એ કઈ એમ નથી થઈ જતો કે પોતે એ પાત્ર છે. પોતાની આઈડેન્ટિટીને ગુમાવી દેતો નથી, પોતાની આઈડેન્ટિટીને એને યાદ પણ કરવી નથી પડતી. એ તો એમ જ છે, એ તો સહજ છે. પોતાની આઈડેન્ટિટી તો એને પોતાને સહજ છે, અને છતાંય તેનું પાત્ર એ ભજવે છે. અને એ સમજે છે કે આ તો ક્ષણિક છે, આ થોડા સમય પૂરતું જ આ પાત્ર ભજવવાનું છે. જે એક્ટિંગ છે એ તો થોડા સમય પૂરતી જ છે, એ કઈ મારું રૂપ નથી, એ મારી આઈડેન્ટિટી નથી. આવી વાત કોઈ પણ નટને એક્ટરને હોય છે. તો અહીંયા જ્ઞાનીને પણ એમ જ છે કે પોતે કોણ છે એ સ્વાનુભવ દ્વારા જાણ્યું છે. એટલે પોતે તો માત્ર જ્ઞાન સ્વરૂપ જ છે, એ વાત તો એને સહજ છે અને દરેક વખતે રહેલી છે. એટલે જે પરિણમન છે તે પરિણમન વખતે પણ વર્તમાન પર્યાય થી પોતે ભિન્ન છે, જુદો છે, એ વાતને કઈ એને વારે વારે યાદ કરવાની જરૂર પડતી નથી. જગતના બધા જ પદાર્થોથી પોતે જુદો ભિન્ન છે એ વાતને કઈ શબ્દોમાં લાવવી પડે, વિકલ્પમાં લાવવી પડે એમ પણ થતું નથી. પોતે જે છે તે છે. એક વખત અનુભવ થયો પછી પોતે કોણ છે એને માટે કઈ વધારે પુરુષાર્થ કરવાની જરૂર પડતી નથી. પોતે તો પછી એ મય જ થઈ જાય છે. જે અનુભવ થયો છે એ મય જ રહે છે. એટલે એ પોતે જ્ઞાની થયો છે તો એ જ્ઞાનમય પરિણમન કરે છે. એ વાત અહીંયા તો કઈ છે કે ધર્મીને નિરંતર હંમેશા શુદ્ધ ચૈતન્ય સ્વભાવી પ્રભુ આત્મા પોતાનો છે અને તેને નિરંતર શુદ્ધ જ્ઞાનમય પરિણમન છે. આ વાત છે. એટલે હવે આગળ વાત કરી છે, આવા જ્ઞાનીની વાત છે. જો ક્યાં ઉભો રહીને જ્ઞાની કઈ પણ કરી રહ્યો છે, ક્યાં ઉભો રહીને કરી રહ્યો છે, એ સંયોગને આપણે સમજવાના છે કે જ્ઞાની ક્યાં ઉભો છે. જ્ઞાની પોતે પોતામાં ઉભો છે. આપણે બહારથી જોઈએ છીએ એટલે આપણને એમ લાગે છે કે આ તો બધા કામો કરે છે, પરના કામો કરે છે. અરે પ્રભુ, જ્ઞાની તો પોતે પોતાનામાં જ છે. કૃપાળુ દેવને આપણે એમ જોઈએ કે હીરાનો વેપાર કરે છે. અરે પ્રભુ, કૃપાળુ દેવ હીરાનો વેપાર કરતા જ નહોતા, એ વેપારી હતા જ નહીં. એ પોતાને ક્યારે એ વેપારી કે મનુષ્ય કઈ સમજતા જ નહોતા. એ તો આત્મજ્ઞાની પોતે પોતાના સ્વરૂપમાં રહેવાવાળા હતા. એટલે આપણે જે જોઈએ છીએ બાહ્યમાં એ એમ નથી. જ્ઞાની જ્ઞાનમય પરિણમન કરે છે. આ વાતને સમજવાની જરૂર છે. એટલે જયારે એ જ્ઞાની જ્ઞાનમય પરિણમન કરતા હોય ત્યારે એને પર વસ્તુ ભોગવાતી દેખાય, છતાં પણ એ ભોગથી એને કઈ ફેર પડતો નથી, કોઈ દોષ લાગતો નથી, કોઈ અપરાધ થતો નથી. એ વાત અહીંયા સમજાવવી છે. એટલે આ કળશ કહેવામાં આવ્યો છે. અને હવે પછીની ગાથાઓમાં એ બધી વાત આવવાની છે. તો કહે છે અહીંયા કે જે જ્ઞાન છે એટલે કે જ્ઞાનરૂપ પરિણમન છે એ અજ્ઞાનરૂપ થતું નથી. જ્ઞાનરૂપ પરિણમન શું છે? પોતે કોણ છે એ જ જ્ઞાનરૂપ પરિણમન છે. જ્ઞાનરૂપ પરિણમન એટલે એમ નહીં કે આ શાસ્ત્રોના અર્થ કરવા, એવું કઈ જ્ઞાનરૂપ પરિણમન હોતું નથી. જો જ્ઞાનની વ્યાખ્યા હજી તો સમજવી પડશે ને. પ્રભુ, જ્ઞાન કોને કહેવાય? પોતે કોણ છે પોતાના સ્વરૂપનું ભાન, એવું જ્ઞાન એ જ્ઞાનરૂપ પરિણમન છે. એવા ભાવે થઈ જવું, હંમેશને માટે થઈ જવું એ જ્ઞાનરૂપ પરિણમન છે. પછી બાકી બીજું બધું તો છૂટવાનું જ છે. પોતે જે નથી અને પર્યાયમાં જે એને મળ્યું છે, પર્યાયમાં એને આ મનુષ્યપણું મળ્યું છે, એ કઈ પોતાનું નથી. એ તો બધું ચાલી જવાનું છે, ક્ષણિક છે. એ વાતને પછી કઈ યાદ કરવાની જરૂર પડતી નથી. સમ્યક દ્રષ્ટિની આખી વાત જ જુદી છે. અહીંયા કહે છે કે તેને કોઈ પણ રીતે પરદ્રવ્યના કારણે અજ્ઞાન થતું નથી. ગુરુદેવ કહે છે કે જરા ધીરે ધીરે વાત આવશે. વાત આટલી લાગે પણ વાત આમ જ આવશે. ધીરે 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 એમાં વધારે ઊંડા ઉતરવાની જરૂર છે. જ્ઞાનમય પરિણમન અજ્ઞાનરૂપ થાય નહીં. કોઈ દ્વારા અજ્ઞાનરૂપ થાય નહીં. પરદ્રવ્યને કારણે એ અજ્ઞાનરૂપ થાય નહીં. જ્ઞાન છે તે જ્ઞાનરૂપે જ રહે, અજ્ઞાનરૂપ થાય નહીં. જ્ઞાનરૂપ ભગવાન આત્મા થયો છે એવું એ જ્ઞાની, એ જીવ એ જ્ઞાન રૂપ જ રહે છે, એ અજ્ઞાન રૂપ થાય નહીં, પરદ્રવ્ય એને અજ્ઞાન રૂપ કરી શકે નહીં. બહુ સરસ વાત આ કળશમાં કહી છે. આગળ કહે છે અહીંયા પારણ નંબર 384 પર કે શું કહે છે કે જ્ઞાની ન તેથી તે જ્ઞાની ભૂક્ષા કર્મોદય જનિત ભોગ ને ભોગવો. એની સ્પષ્ટતા અહીંયા લીધી છે કે ભાઈ અહીં કઈ ભોગ ભોગવવાનું કહે છે એમ નથી, એ તો શબ્દો છે. અહીં તો એમ કેવું છે કે ભગવાન તું શુદ્ધ ચૈતન્ય ઘન છો ને પ્રભુ, તો તને પરદ્રવ્યની પરિણીતિથી નુકસાન થાય એમ છે નહીં. પરદ્રવ્યની પરિણીતિથી નુકસાન થાય એમ છે નહીં. પરદ્રવ્યના પરિણમન તને કાંઈ નુકસાન કરે નહીં. જડના ઉપભોગને જડની પરિણીતિથી તારામાં નુકસાન થાય એમ છે નહીં. જળના ઉપભોગને જળની પરિણતિથી તારામાં નુકસાન થાય એમ છે નહીં. શું કીધું કે આ શરીર મન વાણી ઇન્દ્રિયો આ પૈસા લક્ષ્મી સ્ત્રી કુટુંબ કોમ્પ્યુટર કાર દેશ આદિ તરફનું લક્ષ થતા તને તે જળના કારણે અથવા પરના કારણે નુકસાન થાય એમ છે નહીં. જો જ્ઞાનીની વાત છે અહીંયા, ભગવાન તું તો જ્ઞાન આનંદ સ્વભાવી છો, તો તને પર વસ્તુના અપરાધે નુકસાન થાય એમ કેમ હોય? પર વસ્તુના કારણે તને નુકસાન ક્યાંથી થાય? તું જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા છો અને એવા જ્ઞાન સહિત છો, એવું તારું પરિણમન છે, તો પછી તને આવા પર વસ્તુના પરિણમન દ્વારા નુકસાન ક્યાંથી થાય? કે થાય જ નહીં. જો આટલી સુંદર વાત ચાલે છે ત્યારે પણ જેને ભગવાન આત્માનું સ્વરૂપ સમજાયું નથી, જેને આત્માનો અનુભવ નથી ને, એને જ્ઞાનીની દશાનો ખ્યાલ જ આવતો નથી કે જ્ઞાની ક્યાં ઉભા છે, ક્યાં રહી અને જગતને જોઈ રહ્યા છે, કે કઈ રીતે જ્ઞાતા દ્રષ્ટા છે, એ વાત એને સમજાતી નથી. એટલે નાનકડી વાત ક્યાંક ક્યાંક કોઈક શબ્દને પકડી અને એ કરે છે. એટલે અહીંયા આપણે એવો પ્રશ્ન લીધો કે જો અહીંયા તો ગુરુદેવે એમ કહ્યું છે ને કે ભોગવો એમ ચોખ્ખું કહ્યું છે ને, એવો પ્રશ્ન કર્યો. ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે ભાઈ આ તો મુનિ એટલે આચાર્ય છે, એ શું ભોગવવાનું કહે? અમૃતચંદ્રાચાર્ય એવી વાત નથી કરી. અને જ્ઞાની શું ભોગવે અને ક્યાં ભોગવે, કેવી રીતે ભોગવે? જે સઘળા દ્રવ્ય પદાર્થોથી પોતે પોતાને ભિન્ન જાણે છે, અનુભવે છે, એને પર વસ્તુને ભોગવવાનું ક્યાં રહ્યું જ છે? એને એમ છે જ નહીં. ભોગવવાનો અર્થ તો એમ છે કે પરદ્રવ્યથી તને નુકસાન નથી, અને એમ તેને નિસંગ કરાવે છે. શરીરની ક્રિયા કે વાણીની ક્રિયા કે બહારના સંયોગોને લઈને ધર્મીને અપરાધ થાય, પરદ્રવ્યને લઈને ધર્મીને અપરાધ થાય એમ બિલકુલ નથી. અને એ દ્રઢ કરે છે, એ વાતને અહીંયા દ્રઢ કરાવે છે. સ્વદ્રવ્યના સ્વભાવે નિરપરાધ ભાવે પરિણમતા જ્ઞાનીને પરદ્રવ્યથી અપરાધ થાય એમ છે નહીં, એમ અહીંયા કેવું છે. આગળ પાંચમા પેરેગ્રાફમાં કહે છે કે એ જ્ઞાની તું કર્મ ઉદય જનિત ઉપભોગને ભોગવ, અર્થાત બહારની સામગ્રીને તું ભોગવ. એટલે શું? એટલે કે તારું લક્ષ ત્યાં સામગ્રીમાં જાય તેથી કરીને પરને લઈને તને નુકસાન છે એમ નથી. જો સંયોગો આવે છે, કર્મ ના ઉદયો છે અને એને કારણે સંયોગો આવે છે, અને એ તરફ જ્ઞાનીનું લક્ષ પણ જાય છે, પણ એમાં એને રૂચિ નથી, એમાં એને રાગ નથી કે એ બરાબર છે, એ સારું છે, એ હિતકારી છે, એ આદરણીય છે, એવો તો એને ભાવ નથી. એટલે જે એના તરફ લક્ષ જાય છે એને અહીંયા ભોગવવું કહ્યું છે. બહુ શાંતિથી સમજવાની વાત છે કે હે જ્ઞાની તારું લક્ષ ત્યાં જાય છે એટલે એ ભોગવવું થયું, પણ એથી કરીને તને નુકસાન નથી, કેમ કે એની તને રૂચિ નથી, એ તું ઈષ્ટ બુદ્ધિએ કરતો નથી, એને તું હેય બુદ્ધિએ કરી રહ્યો છે. જાણીને શુભ કે અશુભ ક્રિયાઓ થાય તો એ બુદ્ધિએ થાય છે, એ ઉપાદેય બુદ્ધિએ થતી નથી.
કે છે કે જ્ઞાની તું કર્મોદય જનિત ઉપભોગ ને ભોગવ, અર્થાંત બહારની સામગ્રીને તું ભોગવ, એટલે શું? એટલે કે તારું લક્ષ ત્યાં સામગ્રીમાં જાય, તેથી કરીને પરને લઈને તને નુકસાન છે એમ નથી. તારું લક્ષ ત્યાં જાય અને વિકલ્પ ઉઠે તે તારો દોષ છે, પણ પર વસ્તુને કારણે તને કાંઈ દોષ થાય છે એમ છે નહીં. પૈસાનો ખૂબ સંચય થયો હોય, ખૂબ લક્ષ્મી ભેગી થઈ હોય, શરીર પણ સારું મળ્યું હોય, ઇન્દ્રિયો બધી બરાબર હોય, શરીરની ક્રિયા વિષય આદિની ખૂબ થઈ, તેથી એ જળની ક્રિયાથી તને નુકસાન થાય છે એમ નથી. પરંતુ તારા ભાવમાં એ સામગ્રી મારી છે એવો વિપરીત ભાવ હોય તો તને મોટું નુકસાન છે. વસ્તુઓ મળવી, વસ્તુઓ તરફ લક્ષ જવું, એમાં નુકસાન નથી, પણ વસ્તુને ભોગવવાનો ભાવ હોવો અને એ ભાવમાં ઇષ્ટપણાની બુદ્ધિ હોવી એમાં નુકસાન છે. વસ્તુ વસ્તુના કારણે ત્યાં રહી છે, પદાર્થો પોતાના સંયોગમાં આવ્યા છે અને એ તરફ લક્ષ જાય છે એટલું રાગ, પણ એ રાગ હે બુદ્ધિ એ જ્ઞાનીને હોય છે. એની અહીંયા વાત કરતા ગુરુદેવ કહે છે કે તારા ભાવમાં એ સામગ્રી મારી છે, એ સારી છે, ભોગવવા જેવી છે, હું એને ભોગવું છું એમ જો હોય તો તને નુકસાન છે. કે છે કે તારા ભાવમાં એ સામગ્રી મારી છે એવો વિપરીત ભાવ હોય તો તને મોટું નુકસાન છે. જે પોતાનું નથી અને પોતાનું માનવું એ મિથ્યાત્વ છે, અને મિથ્યાત્વ એ જ મોટામાં મોટું પાપ છે. આગળ 385માં પાના ઉપર કહે છે કે આ જગતમાં પરના અપરાધથી ઉપજતો બંધ તને નથી, અર્થાંત પરના અપરાધથી તને બંધ થતો નથી. આ સિદ્ધાંત કહેવામાં આવ્યો. અને હવે ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે જુઓ શું કહે છે કે આત્માનો જ્ઞાન આનંદ સ્વભાવ સહજ સ્વાધીન જ છે, અને જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા જે જ્ઞાન અને આનંદ રૂપે પરિણમે છે તેને પરદ્રવ્ય કોઈ દી એટલે ક્યારે પણ અજ્ઞાન કરાવી શકે નહીં. જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા જે જ્ઞાન અને આનંદ રૂપે પરિણમે છે તેને બીજું અન્ય દ્રવ્ય બીજું કોઈ એને અજ્ઞાન રૂપ કરાવી દે એમ બને નહીં. શરીરની ગમે તેટલી ક્રિયા થાય ને લક્ષ્મીના ઢગલા હોય તો પણ તેને લઈને જીવમાં અજ્ઞાન થાય એમ નથી. લક્ષ્મીને કારણે કે અન્ય પ્રકારની સામગ્રીને કારણે જીવને અજ્ઞાન થાય એમ નથી. બાહ્ય સંયોગોને કારણે જીવને જ્ઞાન કે અજ્ઞાન થાય છે એમ નથી. જીવમાં જ્ઞાન કે અજ્ઞાન થવામાં બાહ્ય સંયોગો કાંઈ કરતા નથી. જીવ જ્ઞાન સ્વભાવી છે અને એવા પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનું જેને લક્ષ થયું છે અને એનો એને અનુભવ થયો છે એને જ્ઞાન છે. પછી બહારમાં ગમે તેવા સંયોગો હોય, બહારમાં એ રાજા હોય કે ભિખારી હોય કે મુનિ હોય, એટલે બહારના સંયોગો સાથે જ્ઞાનીને કાંઈ સંબંધ નથી. એ વાત અહીંયા કરે છે કે શરીરની ગમે તેટલી ક્રિયા થાય ને લક્ષ્મીના ઢગલા હોય તો પણ તેને લઈને જીવમાં અજ્ઞાન થાય એમ નથી. જો અજ્ઞાન થાય તો તે પોતાના અપરાધથી થાય છે. અજ્ઞાન થવામાં એનું પોતાનું કારણ છે, પોતાનો અપરાધ છે, એટલે કે પોતે જ સ્વયં અજ્ઞાન ભાવે પરિણમે છે. પોતે જ સ્વયં પરનું લક્ષ કરીને એમાં એકતા કરીને એનું મમત્વ કરીને મિથ્યાત્વને કારણે એ અજ્ઞાન ભાવે પરિણમે છે. પણ અહીં તો જ્ઞાનીને તે અજ્ઞાન છે નહીં એમ વાત છે. ધર્મીને તો શુદ્ધ એક ચૈતન્ય સ્વરૂપ આત્મા પોતાનો છે, તે તો જ્ઞાન રૂપે પરિણમે છે, એટલે તેને પરિણામમાં અજ્ઞાનમય અશુદ્ધતા છે જ નહીં. આગળ 4 પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ છે અને તેને નિહાળનારને તેને જોનારને તેને અનુભવનારને જ્ઞાન અને આનંદના પરિણામ હોય છે. જેને ભગવાન આત્માનું લક્ષ થયું છે, એનો અનુભવ થયો છે, એને તો જ્ઞાન અને આનંદના પરિણામ થાય છે. તે જ્ઞાનમય પરિણામને પરદ્રવ્યની ક્રિયાઓ ફેરવી દે કે અજ્ઞાનમય કરી દે એમ ત્રણ કાળમાં બને નહીં. પરદ્રવ્ય અજ્ઞાન રૂપે કદી પરિણમાવી શકે નહીં, આ સિદ્ધાંત છે. બીજું દ્રવ્ય આ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને અજ્ઞાનમય કરે નહીં, અને જેને એવા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો અનુભવ થયો છે એવા જ્ઞાનીને બીજું દ્રવ્ય પરદ્રવ્ય અજ્ઞાન ભાવે કરી દે એમ બને નહીં. પ્રશ્ન કર્યો છે અહીંયા કે 96,000 રાણીઓ હોય છતાં ચક્રવર્તી તીર્થંકર સંકિતી કેવી રીતે હોય? સમાધાન આપ્યું છે ગુરુદેવ કે ભાઈ સાંભળ, 96,000 રાણીઓ જ્ઞાનીને તો પરદ્રવ્ય છે. ચક્રવર્તી જે આ ભાવે મોક્ષ જનાર છે એ સાહિક સંકિતી છે. એવા સમ્યક દ્રષ્ટિને ભલે ઘણો વૈભવ પ્રાપ્ત થયો હોય, મોટું રાજ હોય, છકણનું રાજ હોય, 96,000 રાણીઓ હોય, પણ એ બધું એને તો પરદ્રવ્ય છે અને એનું નુકસાનનું કારણ કેમ થાય? એ પરદ્રવ્યને લઈને નુકસાન ક્યાં છે? તેને પોતાનું માનવું તે મોટું નુકસાન છે. જે પરદ્રવ્ય છે એને પરદ્રવ્ય તરીકે જોવું એ તો બરાબર છે, પણ પરદ્રવ્યને પોતાનું માનવું, પરદ્રવ્યનો આશ્રય કરવાથી મને લાભ થાય, પરદ્રવ્ય મને સુખ આપે એવી બુદ્ધિ કરવી એમાં મોટું નુકસાન છે, કેમ કે એ મિથ્યાત્વ છે. પણ ધર્મીને તો એવી માન્યતા હોતી જ નથી. ગુરુદેવ કહે છે કે આ તો માર્ગ જુદો છે ભાઈ, જાજા જળના સંયોગ છે માટે જ્ઞાનીને તે બંધનું કારણ થાય એમ નથી. જળના સંયોગો વધારે એટલે કંઈ એને નુકસાન થાય એમ નથી. ચક્રવર્તીને ઘણા જળના સંયોગો છે એટલે કે ઘણી સામગ્રી મળી છે, ઘણી લક્ષ્મી મળી છે, ઘણું બધું મળ્યું છે, પણ એ બધું સંયોગોમાં છે એટલે એવા સંયોગો એને કંઈ નુકસાનનું કારણ થાય તો એમને તો ઘણું મોટું નુકસાન થવું જોઈએ. અને પેલો ભિખારી જેની પાસે કાંઈ નથી એને કાંઈ નુકસાન ન થવું જોઈએ, તો એમ નથી. એટલે ગુરુદેવ કહે છે કે બાપા, જાજા જળના સંયોગો છે માટે જ્ઞાનીને તે બંધનું કારણ થાય એમ છે નહીં, અને કોઈને અજ્ઞાનીને ઓછા સંયોગ છે માટે બંધ ઓછો છે એમ પણ નથી. હવે એક બીજી વાત લીધી છે અહીંયા સિદ્ધાંતની, બહુ સુંદર વાત લીધી છે. ગુરુદેવે કહે છે કે નિશ્ચયથી તો પૂર્ણ આનંદના નાથ પ્રભુ આત્મામાં નિર્મળ પર્યાયની ઉત્પત્તિ થવી તે સંયોગ છે. જો નિશ્ચય સંયોગની વાત લીધી છે, નિશ્ચયથી કેવો સંયોગ છે ને સંયોગ કહેવાય, આ બધા સંયોગની વાત નહીં, જુદી એક વાત લીધી છે ગુરુદેવે કે નિશ્ચયથી તો પૂર્ણ આનંદના નાથ પ્રભુ આત્મામાં નિર્મળ પર્યાયની ઉત્પત્તિ થવી તે સંયોગ છે. અને પૂર્વની પર્યાયનો વય થયો તે વિયોગ છે. સંયોગ અને વિયોગ આ રીતે છે, એક પછી એક નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય અને પૂર્વની પર્યાયનો વ્યય થાય, એ સંયોગ અને વિયોગ છે. ધર્મીને આવો સંયોગ વિયોગ હોય છે, બાકી બહારના સંયોગ વિયોગની તો કોઈ વાત નથી. પંચાસ્તિકાયની 18મી ગાથામાં આવે છે કે વસ્તુ જે નિત્યાનંદ પ્રભુ આત્મા છે તેને જે સમ્યક દર્શન જ્ઞાનની પર્યાય થાય, નિર્મળ પર્યાય થઈ, એ સંયોગ છે, અને પૂર્વની પર્યાયનો નાશ થયો તે વિયોગ છે. આ સંયોગ અને આવો વિયોગ તેની પોતાની પર્યાયમાં છે, પણ બહારના સંયોગ વિયોગ જ્ઞાનીને ક્યાં છે? બહારની ચીજ તો પરદ્રવ્ય છે. આ નિશ્ચયથી સંયોગ અને વિયોગની વાત કરી. સત્ય આ છે, સંયોગ અને વિયોગ તો આવા છે. નિર્મળ પર્યાયની ઉત્પત્તિ થવી તે સંયોગ, અને પૂર્વની પર્યાયનો વ્યય થવો તે વિયોગ. અહીંયા આ ગાથાની વાત કરીએ, આ કળશમાં જે વાત કરી છે એને વાત કરતા ગુરુદેવ અહીંયા સમજાવે છે કે અહીંયા કહે છે કે આ કર્મ શરીર લક્ષ્મી કુટુંબ આદિ જે પરદ્રવ્ય છે તે પરદ્રવ્યને કારણે આત્માને અજ્ઞાન કે બંધન થાય એમ છે નહીં. પોતાને પૂર્વે જે અજ્ઞાન હતું તે કાંઈ પરને લઈને ન હતું. જો આ લોજિકથી વાત સમજાવી કે પહેલા જયારે એને અજ્ઞાન હતું તો એ કઈ પરને લઈને હતું, એમ તો હતું નહીં, અને પછી એ પરમાં કઈ ફેરફાર થયો માટે એને જ્ઞાન થયું, એમ પણ છે નહીં. તો પછી જ્ઞાન થવામાં પણ પર કારણ નથી, તો પછી એ જ્ઞાન ફેરવાઈને અજ્ઞાન રૂપ પર દ્વારા કેવી રીતે થાય? બહુ સરસ લોજિક દ્વારા આ વાત તો સમજાવી દીધી, બહુ સરસ રીતે વાત સમજી શકાય છે કે પર દ્વારા, પર સંયોગો બદલાવા, પર સંયોગોની પ્રાપ્તિ થવી, એ દ્વારા જો જ્ઞાન નથી થતું તો પછી એવા સંયોગો દ્વારા જ્ઞાન કઈ અજ્ઞાનમાં ફેરવાઈ ના જાય. એટલે પોતાનો જે સ્વભાવ છે એ સ્વને આધીન છે, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા સ્વને જ આધીન છે, પરને આધીન નથી, પર એમાં કાંઈ કરતું જ નથી, પર દ્રવ્ય એમાં કાંઈ ફેરફાર કરી શકતું જ નથી. પૂર્વે કહે છે કે પોતાને પૂર્વે જે અજ્ઞાન હતું તે કાંઈ પરને લઈને ન હતું, પોતે જ પરથી તે રાગથી એકતા બુદ્ધિ કરી હતી અને તેથી અજ્ઞાન હતું, અને હવે સ્વદ્રવ્યના લક્ષ્ય અજ્ઞાન ટાળીને જ્ઞાન કર્યું તો તે જ્ઞાનમય પરિણામનો કોઈ પરદ્રવ્ય અજ્ઞાન રૂપ કરી દે, એને ફેરવી નાખે એમ છે જ નહીં. હવે સ્વદ્રવ્યના લક્ષ્ય અજ્ઞાન ટાળીને જ્ઞાન કર્યું તો તે જ્ઞાનમય પરિણામને કોઈ બીજું દ્રવ્ય પરદ્રવ્ય અજ્ઞાન રૂપ કરી દે એમ છે જ નહીં. ચક્રવર્તીને જાજી રાણીઓ છે અને ઇન્દ્રોને જાજી ઇન્દ્રાણીઓ છે, તેથી તે પરદ્રવ્ય તેની જ્ઞાનમય પરિણતિને નુકસાન કરી દે એમ નથી. આ તો તત્વદ્રષ્ટિની વાત છે. જેને અંતરમાં પોતાનું શુદ્ધ અંતરતત્વ અનુભવાયું છે તેની દશામાં હવે પરદ્રવ્ય એટલે કે સંયોગી પદાર્થ થોડા હોય કે વધુ હોય એ કાંઈ એને નુકસાન કરતા નથી, તેઓ જ્ઞાનને અજ્ઞાન કરી શકતા નથી, કેમ કે સ્વદ્રવ્યને પરદ્રવ્ય તો અડતું નથી. આગળ કહે છે કે અહીં ઉપભોગને ભોગવ એમ કહ્યું છે, પરંતુ શું કોઈ ધર્માત્મા ભોગવવાનું કહે? કોઈ કહેતા નથી. એની પાછળનો આશય શું છે, સમજાવવું શું છે? ભાઈ અહીં તો પરદ્રવ્યના કારણે તને અપરાધ થતો નથી એમ દ્રઢ કરવું છે, એમ કે આ ધન આદિ વૈભવ ને ઘણી સ્ત્રીઓ ઇત્યાદિ જાજો સંયોગ છે તો હો તે સંયોગો તારામાં ક્યાં છે કે તે તને નુકસાન કરે? થોડા કે જાજા સંયોગોમાં તારું જરી લક્ષ જાય અને વિકલ્પ થાય એ જુદી વાત છે, બાકી તે થોડા કે જાજા સંયોગો છે તે તને અજ્ઞાન કરી નાખે અથવા તારા પરિણામને બદલાવી નાખે એમ છે નહીં. આ તો વિતરાગના સિદ્ધાંત છે. સંકિતી ચક્રવર્તી બાહ્ય વૈભવના ઢગલા વચ્ચે હોય તેથી તે બહારના વૈભવના કારણે તેના જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય એમ છે નહીં, તથા કોઈને બહારના સર્વ સંયોગો છૂટી ગયા હોય, બહારથી લોકોને લાગે કે આ મહાત્યાગી છે એવી નગ્ન મુનિદશા હોય, પણ જો અંતરમાં રાગથી એકતા બુદ્ધિ હોય તો તે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે, ત્યાગી નથી, ધર્મનો ત્યાગી છે, એને તો ધર્મને ત્યાગ્યો છે. આવી સૂક્ષ્મ વાત છે, બહુ સ્પષ્ટ કરી દીધું બધું, ઘણી ઘણી સ્પષ્ટતાઓ થઈ ગઈ. આગળ પણ કહે છે 387માં પાના ઉપર કે બહારના સંયોગ જાજા છે માટે અજ્ઞાની ને બહારના સંયોગ નથી માટે જ્ઞાની એવી માન્યતા યથાર્થ નથી. બહારના સંયોગો વધારે છે માટે એ અજ્ઞાની અને બહારના સંયોગ નથી માટે જ્ઞાની એ માન્યતા સાચી નથી. અને એ જ વાત અહીંયા કહી છે કે તને પરના અપરાધથી બંધ થતો નથી તેથી તું ઉપભોગને ભોગવ. ભોગવ એટલે શું? એટલે કે પરદ્રવ્યના સંયોગમાં તું ભલે હો પણ તેનાથી તને બંધન છે એમ નથી. ભોગવવાનો અર્થ આ છે કે સંયોગમાં તું હો તો હો, એનાથી તને બંધન નથી. અત્યારે તો લોકો કોઈ બહારના સંયોગ ઘટાડે એટલે ત્યાગી થઈ ગયો એમ માને છે. બહારના સંયોગો ઓછા હોય એટલે એને ત્યાગી માને, એને જ્ઞાની માને છે, ભાઈ એમ નથી. સંયોગ વડે જ્ઞાની અને અજ્ઞાનીનું માપ નીકળતું નથી. બહારના સંયોગો દ્વારા આ જ્ઞાની છે કે આ અજ્ઞાની છે એમ નથી કહેવાતું, એમ માની શકાય પણ નહીં એ ખ્યાલમાં પણ આવી શકે નહીં એવું માપ નીકળતું નથી કે કોણ જ્ઞાની ને કોણ અજ્ઞાની. બહારના સંયોગ દ્વારા એવું માપ કાઢવું એ વાત જ નથી, એ થઈ શકે જ નહીં. સંયોગો વડે જ્ઞાની ને અજ્ઞાનીનું માપ થાય નીકળે? બહારના સંયોગો તો પૂર્વના કર્મના ઉદયને કારણે છે, એ દ્વારા કઈ જ્ઞાની ને અજ્ઞાનીને માપ નીકળતા હશે? એમ છે જ નહીં ભાઈ. બહુ સ્પષ્ટ વાત કરી દીધી છે. આગળ પણ 388 માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે પરદ્રવ્યનો સંયોગ છે માટે મને નુકસાન છે એમ શંકા કરીશ તો પરદ્રવ્ય વડે આત્માનું બુરું થાય છે એમ માનવાનો પ્રસંગ આવશે. પરદ્રવ્યનો સંયોગ છે માટે મને નુકસાન છે એમ શંકા કરીશ તો પરદ્રવ્ય વડે આત્માનું બુરું થાય છે એમ માનવાનો પ્રસંગ આવશે. અને એવો પ્રસંગ આવે તો પછી મિથ્યાત્વ થાય. પણ આ તો જ્ઞાની છે, ધર્મી છે, એટલે ધર્મીને એવી શંકા હોતી નથી. ચક્રવર્તીને એક એક મિનિટની અબજોની પેદાશ હોય છે, મોટા નવ નિધાન હોય છે, છતાં તેને લઈને મને અપરાધ થશે, બંધ થશે એવી શંકા એને હોતી નથી. ધર્મી બહારના ઘણા સંયોગોમાં દેખાય માટે તે અપરાધી છે એમ માપ નહીં કરો પ્રભુ, એ માપદંડ બરાબર નથી. કોઈને સંયોગો મટી ગયા હોય, નગ્ન થયો માટે તે ધર્મી થયો એમ પણ માફ ન કરો. નગ્ન મુનિ થયો, રાજપાટ છોડ્યા, હજારો રાણીઓ છોડી માટે તે ધર્મી એમ માપવાનું રહેવા દે ભાઈ. સંયોગો ઘટ્યા તેના કારણે ઘટ્યા છે, તે ઘટ્યા છે માટે ત્યાં ધર્મ છે એમ છે નહીં. સંયોગો તો એવા થવાના જ હતા, પૂર્વના કર્મના ઉદયોને કારણે એમ સંયોગો થવાના હતા તે થયા. સંયોગો ઘટ્યા, ઘર બહાર કપડાના સંયોગો ઓછા થઈ ગયા, પણ એ થવાનું જ હતું. એથી કઈ તમે વૈરાગી થઈ ગયા છો અને વિતરાગી પર્યાય તમે પ્રગટ કરી દીધી છે એમ નથી. વિતરાગતાના માપ કાંઈ સંયોગો દ્વારા નીકળે નહીં. વિતરાગતા કાંઈ સંયોગો સાથે સંબંધ ધરાવતી નથી. વિતરાગી પર્યાય તો જ્ઞાનીને થાય છે અને જ્ઞાન છે એ તો આત્માને લક્ષ્ય થાય છે, એમાં બહારના સંયોગોને કાંઈ સંબંધ નથી. શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પર દ્રષ્ટિ ન હોય, તેને સંયોગો ઘટ્યા હોય તો પણ તે મિથ્યા દ્રષ્ટિ છે, તથા અનેક સંયોગો વચ્ચે હોય તો પણ જેની દ્રષ્ટિ શુદ્ધ આત્મદ્રવ્ય સ્વદ્રવ્ય ઉપર છે તે નિરપરાધ ધર્માત્મા છે, જ્ઞાની છે. આવી સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની ભિન્નતાની સૂક્ષ્મ વાત છે. આગળ પાના નંબર 389 ઉપર કહે છે કે કોઈને વળી થાય કે અમે ગમે તે પરદ્રવ્યને ભોગવીએ તો એમાં શું શું હાનિ? જો એવી સ્વચ્છંદતા ન હોય, ભોગવવાનો ભાવ એ તો મિથ્યાત્વ છે, એટલે એનું સમાધાન અહીંયા ગુરુદેવ આપ્યું છે. કરે ભાઈ, તું પરદ્રવ્યને ભોગવે છે જ ક્યાં? પરદ્રવ્યને જ્યાં તું અડતોય નથી ત્યાં તેને ભોગવવાનો પ્રશ્ન જ ક્યાં છે? તથાપી સ્વચ્છંદે ભોગવવાની તને જે ચેષ્ટા છે તે અજ્ઞાન છે, એ મિથ્યાત્વ છે, અને એમાં તને મોટું નુકસાન છે. અહીંયા જે વાત કરી છે જુદી છે. અહીંયા તો એમ કહેવું છે કે પૂર્વના પુણ્યને લીધે સંપત્તિને જાજા સંયોગ છે તો ભલે હો, તે પરદ્રવ્યરૂપ સંયોગને લીધે તેના જ્ઞાન શ્રદ્ધાને કાંઈ હાનિ થશે એમ છે નહીં. પરદ્રવ્યને કારણે મને લાભ હાનિ છે એમ સંપત્તિ શંકા કરે નહીં, એ વાત અહીંયા તો કહી છે. તો આ રીતે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે.